अह्नाद्यै पञ्चकोशैरहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगिन्द्रैश्चापि वन्द्यम्। योगियों ना इंद्र एवा जय महाराज नु स्वरूप तत्वमय छे, गुंफितम ब्रह्म रूपम छे। अने ए जय महाराज ने अहीं आगाड़ी कह्युं योगिंद्रई, योगियों ना पण राजा, योगीराज, राजाधिराज योगीराज। आ वात लक्ष्मणदास जी महाराज ने ये सेवन करता है सानिध्य में समझाई छे कि जय महाराज तो कोई सामान्य योगी नहीं, पण योगिंद्रई, जे योगियों नी ऊपर पण श्रेष्ठ, जेनी पासे अंतर्मुक्ता छे, जेनी पासे ऊंचा मां ऊंची आत्मानुभूति छे, जे स्वयं आत्मविद छे, आत्मविद आत्मैव भवति, जे आत्मा ने जाने छे ते आत्मामय बनी जाय छे। तो ई आत्मा ने जानवा वाला, अरे स्वयं पोती ज पोतानु स्वरूप, शरीर नी कोई वशात नहीं, मात्र पोतानु आत्म स्वरूप एज साचु, अन एवी श्रेष्ठ स्थिरता, एवी अंतर्मुखता, एवी बस एटलो ज उड़ान नो आत्माभिनिवेश, मात्र आत्मा ज। एमने पोताने शरीर नो सेज पण विचार आवे ज नहीं, मात्र आत्मानु चिंतन। एमना जीवन मां आत्मा एज सर्वस्व सर्वोपरि, जारे सामान्य जीव ने शरीर एज एनु अस्तित्व एनु स्वरूप, पण जे महापुरुष योगीओ छे एमने तो शरीर नी सेहत पण परवा न होय, ए शरीर गंदकी मां पड्यू छे के साफ छे के गंदू छे कशुं ना होय, पोतानी आत्मस्थिति नी अंदर आत्मस्थ स्थिति मां रह्या ज होय, आनंद करता होय, भले शरीर कीचड़ वारू होय, मळमूत्र वारू होय, एनी सहज पण चिंता फिकर न करे। आपणे तो सहज हाथ बगड्यो के सहज पग खरड्यो तो तरत धोई नाखवो पड़े, धो धो धो, पण ई व्यवहारिक स्थिति छे संसारिक। आ तो पोताना निज स्वरूप मां बैठा होय एने व्यवहार शू, एने शरीर शू। नैस्त्रै गुण्यै पथि विचरताम को विधि को निषेध, एने करवा पड़ू के न करवा पड़ू कशुं कोई बंधन नथी रहेतुं। जेने सर्वतंत्र स्वतंत्र कहीए ते, कोई बंधन नहीं, कोई नियम नहीं, ये पाठ पूजा करे तोय शू, पाठ पूजा न करे तोय शू, एने कशुं ज करवानी, माला ध्यान जप कशुं करवानी जरूर, मात्र पोतवानी पोतानी स्वस्वरूप नी स्थिति नी अंदर लीन थई गया होय, बार नी कोई परवाज न होय, पोताना शरीर ना अस्तित्व स्वरूप आ दुनियावी व्यवहार शेज पण मन मां आवे ज नहीं। अन एवा योगिंद्रम मात्र योगी नहीं, योगियों ना पण राजा है, એટલે અનેક યોગીઓને શીખવાડતા હોય। ભગવાન દત્તાત્રેય ભાગવતના એકાદશ સ્કંદની અંદર નવયોગેશ્વરોને સંબોધન કરે છે, તે ભગવાન દત્તાત્રેય એ મારા જે મારાનું સ્વરૂપ છે. તો ભાગવતમાં પ્રમાણ છે કે મહારાજ તો યોગીરાજ છે, યોગીન્દ્ર છે, અનેક યોગીઓના રાજા છે અને બધાને બધા જ એમના શિષ્યો તરીકે એમની પાસેથી યોગ વિદ્યા શીખેલા હોય. અને યોગીઓ ઉપર જેનું અનુશાસન છે તે યોગીન્દ્રમ, જેમ સ્વર્ગમાં સ્વર્ગના દેવતાઓની ઉપર ઇન્દ્રનું શાસન, એમ યોગીઓ ઉપર આ યોગીન્દ્રનું શાસન. યોગીન્દ્રાપી વંદ્યમ, એ વંદનીય છે. અને એ યોગીરાજ એમના પોતાના જીવનની અંદર અનેક યોગીઓ સાનિધ્યમાં આવ્યા હશે અને અનેક યોગીઓએ જય મહારાજને યોગીન્દ્ર સ્વરૂપે સેવ્યા. કે યોગીન્દ્ર સ્વરૂપ કેવું વિશાળ, કેવું ભવ્ય, કે જે લક્ષ્મણદાસજી મહારાજને પ્રાપ્ત થયું. યમ પ્રાપ્યાહમ, જેને મેળવીને વિમૂઢ, હું મૂળ બની ગયો, કે આ છે જય મહારાજનું સ્વરૂપ. વિગત ભવ ભય, બધા જ જીવનના ભય બીક બધી જ મટી ગઈ અને સ્વયં જાત સચ્ચિત સ્વરૂપ, હું પોતે જ સચ્ચિત આનંદ સ્વરૂપ બની ગયો. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદનું સ્વરૂપ પ્રાપ્ત થયું. યમ પ્રાપ્યાહમ, જે અનેક શિષ્યોને આ રીતે યોગીઓ બનાવ્યા હોય, જે મહારાજે યોગ દીક્ષા આપીને અનેક દીક્ષિત એવા યોગીઓના સ્વરૂપમાં મહારાજ રમ્યા કરતા હોય. તો યોગીન્દ્રમ સંબોધન કરી લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજની વ્યાપકતાનું દર્શન કરાવ્યું. જય મહારાજની પાસે જે શક્તિ છે, જે યોગ વિદ્યા છે, જે અંતર્મુખતા છે, એનું માપ આપી દીધું. કોઈ સામાન્ય સાધુ નથી, સામાન્ય યોગી પણ નથી, યોગી માત્ર યોગીરાજ પણ નથી, પણ યોગીન્દ્રમ કહી દીધું. યોગીન્દ્રમ કેટલી મોટી વિભૂતિ હશે, કેવી અસ્થિ હશે. એ અસ્થિ, એ વિભૂતિ આપણને સૌને પ્રાપ્ત થયેલી છે. પ્રાપ્ત થયેલી છે એટલે આપણને એમ કે જય મહારાજે તો સમાધિ લઈ લીધેલી છે, આપણી વચ્ચે ક્યાં છે? અરે આપણી વચ્ચે જ છે, એ કોઈ શંકાને સ્થાન છે જ નહીં. ભલે પાંચ ભૌતિક વિગ્રહ સમાધિમાં બિરાજ્યું છે, પણ એમનું જે જ્ઞાન વિગ્રહ છે, જે શબ્દ વિગ્રહ છે, એ તો દરેકના હૃદયમાં ચેતનવંતું છે, જાગ્રત છે. એટલે જય મહારાજના સ્વરૂપની અંદર ચૈતન્યતા પડેલી છે અને એ શાશ્વત છે. આપણા દરેકમાં, બધાની અંદર એ બિરાજેલું છે, પણ જ્ઞાન સ્વરૂપે હજુ પણ બધાની વચ્ચે છે, ચેતનવંતું છે. સ્થૂલ ભાવ તો ગમે ત્યાં હોય, ગમે તે થાય સ્થૂલનો, પણ સૂક્ષ્મ સર્વત્ર વિચર્યા કરતું હોય છે, એ સર્વત્ર વિલસતું હોય છે. અને એમાં જ, એમાંથી જ પ્રેરણાઓ મળે, એમાંથી જ અનુકંપા મળે, એમાંથી જ અનુગ્રહ મળે કે આ બધું મળ્યું મને. આટલા બધા ભક્તો, અસંખ્ય ભક્તો આવે, પોતાની પ્રાર્થના કરી જાય અને પોતાનું ઈચ્છિત પાડી જાય મારા શ્રીને પ્રાર્થના માત્રથી, તો એ શું છે? ચેતન છે, જેને ચેતન સમાધિ કહેવાય. સ્થૂલ નહી. એ જાગ્રત અવસ્થાની સમાધિ ની અંદર જય મહારાજ નું સ્વરૂપ અનેકોને પ્રેરણા આપતું હોય, શાંતિ આપતું હોય, સુખ આપતું હોય, એની મનોકામના પૂર્ણ કરતા હોય, એમને આવીને વંદન કરતા હોય, રોજ નિત્ય વંદન કરતા હોય. લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, યોગિન્દ્રમ ચાપી વંદ્યમ, સેવા યોગ્ય છે, વંદનીય છે, અને એ વંદન થી આપણને શાંતિ મળે, માણસ સુખી થાય. આટલી મોટી મહાન શક્તિ અને આટલું પ્રબળ અસ્તિત્વ વ્યક્તિત્વ જેનું, કે જેમાંથી લક્ષ્મણદાસજી મહારાજ કહે છે કે મને એવો બોધ આપ્યો, ભવભય હરમ, મારા જન્મ મરણના બધા જ દુઃખ ને કાપી નાખ્યા. સેનાથી? તત્વમસ્યાદિવાક્ય. લો, તત્વમસી વાક્ય વડે સંબોધન કરીને મારા બધા જ ભય, મારી બધી જ બીક સંપૂર્ણ નાશ કરી નાખ્યો. ભવ ભય હરે, મારા ભવ ભયને એમણે દૂર કરી હરી લીધા. જેમ સાફ સૂફ કરવાનું હોય, લઈ સાફ કરવા બેસી જાય અને કચરો બધો જ કાઢી નાખે, જો હવે સાફ થઈ ગયું, એમ અંતઃકરણની શુદ્ધિ પણ જય મહારાજ કરે છે. અંતઃકરણની શુદ્ધિ રે કરે એટલે કોઈ ભય ન રે, કોઈ મળ, કોઈ મળ રહે જ નહીં. કોઈ મેલ અંતઃકરણમાં હોય તો બીક લાગે નહીં. કપડા ઉપર દાગ પડ્યો તો સંતાડવાની મન થાય ને કે એને સંતાડો, સારું નહીં લાગે. એમ જીવનમાં દાગ પડ્યો હોય તો માણસને સંતાવવું પડે ને, બીવું પડે. પણ સ્વયં પરિપૂર્ણ છે, નિર્મલ છે. સંત રામ તો નિર્મલ જોગી, મળ વિક્ષેપ ને આવરણ કશું જ ન હોય, બિલકુલ સ્પષ્ટ, જેને કહેવાય પારદર્શકતા આત્મજ્ઞાનની. એમાં કોઈ પણ દાગ સરખો ના મળે, પારદર્શકતા એનું નામ છે. સહેજ પણ દાગ પડેલો દેખાય જ નહીં. જય મહારાજ આ બધા જ ભય દૂર કરીને એક ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું, અને તે પણ વેદ વાક્ય આપ્યું, તત્વમસી. તત્વમ અસી, તે જ તું પોતે છું, બીજો નહીં. પણ શાના વગર? અન્નાદે પંચકોષે રહિત, એના વગર જે છે તે તું પોતે જ છું, બીજો નહીં. હવે તત્વમસી તો મહાવાક્ય છે વેદનું, ચાર વેદના ચાર મહાવાક્યો છે. એમાં તત્વમસી એ વેદનું એક વાક્ય છે. આ જે સ્વરૂપ છે તારું, એમાં સમજી રાખ, ઈશ્વરને આપણે કહીશું તે ઈશ્વર, એ ઈશ્વર તું ઈશ્વર છું અને છું, એમ કહ્યું. તત તે ત્વમ અસી, તે જ તું છું ભગવાનને. પણ ભગવાન કહે છે કે ના, ત્વમ અપી અસી, તું પણ છું. તત્વમસી થી એટલું સંબોધન કર્યું કે તું જુદો નથી, તારામાં જે છે તે જ મારામાં છે, અન્ય કશું છે જ નહીં, બધું જ એક જ છે, માત્ર એક. તો તત્વમસ્યાદિ વાક્યથી પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધું. તું પોતે સ્વયં તત્વ આત્મા છો, તું શરીર નથી, માત્ર ને માત્ર આત્મા જ છું. આટલું ભારપૂર્વક કોણ શીખવાડે? જેને પોતાનો અનુભવ હોય તે. મેથેમેટિક્સ શીખવાડતો હોય, એનો માસ્ટર હોય, એનો ખાં હોય, તો જ વિદ્યાર્થીઓને ક્લાસમાં વર્ષો સુધી ભણાવી શકે. પણ જેને આવડતું જ ના હોય, બોર્ડ ઉપર જેને ઉભો રહેતો, જે મહારાજે તો ઉપદેશ આપીને કહી દીધું, તત્વમસી આદિ વાક્ય લો, સંબોધન કરી દીધું, એ તત્વ તત્વમ તત્વવિદેકાત્મા, તત્વ પણ તું છું, તત્વને જાણવા વાળો પણ તું છું અને આત્મા પણ તું છું. કાયામાં કરતા વસે તેને તું સ્થિર કરીજો. જીરે આપ સંભાળો વીરા આપમાં, તું તારા પોતામાં જ તારાને તારા પોતાપણાને જો. બહાર ક્યાંય જવાની કે જોવાની જરૂર નથી, તું પોતે જ તારામાં જે છું તે તું જ છું, બીજો નહીં. શરીર ભાવથી બધા ભલે જુદા હોય, જુદા જુદા પાણીના પાત્રો ભરેલા છે, બધા પોતપોતાનું અસ્તિત્વ જુદું જુદું ધરાવે છે, પણ બધા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો સૂર્ય કેટલા, સૂર્ય તો એક જ અને પ્રતિબિંબ અનેક. જેવા જેવા વાસણ ભર્યા હોય એવા એવા વાસણના પાણીની અંદર પ્રતિબિંબ તો સૂર્યનારાયણનું પડવાનું જ છે. એમ પરમ તત્વ એક જ છે, દરેકે દરેક શરીરની અંદર આત્મા સ્વરૂપે એના પ્રતિબિંબ પડતા જ હોય છે, એના જ પ્રતિબિંબ છે, બીજા નહીં. રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુ, આવા અનેક રૂપોમાં એ પોતે એક જ છે. ઉપનિષદો કે છે, તો જો આટલી સાચી સમજ જીવનમાં આવે પણ બહુ અઘરી છે. અજ્ઞાન, અજ્ઞાન એટલે શું? જ્ઞાન એ તો પંડિતો ને વિદ્વાનો ને હોય, તો આપણે જ્ઞાન ક્યાંથી લેવા જવું? પણ કે છે, જ્ઞાન અને અજ્ઞાન ને સમજો. સામાન્ય ભાષાની અંદર કેવું હોય, ભલે વિદ્વાન ને પંડિત કહેવાય, જ્ઞાની કહેવાય, અભણ ને અજ્ઞાની કહેવાય, પણ સાચી સમજણ જેની પાસે હોય તે જ્ઞાની, એને જેની પાસે સમજણનો અભાવ હોય એ અજ્ઞાની. બસ આપણે ગામડાની ભાષાની અંદર જ એની વ્યાખ્યા કરીએ, જ્ઞાન અને અજ્ઞાનની. જેની પાસે અણસમજ રહી, ગેરસમજ રહી, એ અજ્ઞાની. કઈ આપણે કઈ વિદ્વાન નથી થવું, મોટા ગ્રંથો નથી ભણવા, પણ સાચી સમજણ કેળવીએ તો આપણે સુખી. એટલા સમજદાર, જડતા નહીં કરીએ, ખેંચાતાણ નહીં કરે સમજદાર માણસ. બસ સમજદાર માણસ ખેંચાતાણ ન કરે એનું નામ જ જ્ઞાન. તો જે મહારાજ આપણને આત્મભાવથી અને યોગીઓના ઇન્દ્ર તરીકે એક ઉપદેશ આપતા હોય, તત્વમસ્યાદિ વાક્ય, જાઓ તમે તત્વ છો, એને સમજવું કેવી રીતે? મહારાજ જનકે એક સભા બોલાવી વિદ્વાનોની, બ્રહ્મ પ્રતિપાદન કરવા માટે. ચર્ચાઓ થાય, પછીથી એમાંથી સ્કર્શ નીકળે કે આને બ્રહ્મ, આ બ્રહ્મની સ્થિતિ છે. ઘણા બધા વિદ્વાનો એકત્રિત થયેલા, ચર્ચાઓ ચાલતી હતી અને યાજ્ઞવલ્ક ઋષિ જઈ પહોંચ્યા. ત્યાં અષ્ટાવક્ર ને બધા જ હાજર હતા. યાજ્ઞવલ્ક ગયા શિષ્યોને સાથે લઈને, મોટા હતા, જ્ઞાની હતા, બધા ઉભા થઈને આદર કર્યો, એમની રાહ જોવાતી હતી. પછી બેસીને તરત જ શિષ્યોને આજ્ઞા કરી, જે જીતે એને ઇનામ આપવાનું હતું લાખો ગાયોનું. એટલે યાજ્ઞવલ્કે આવીને બેસી અને તરત પોતાના શિષ્યોને આજ્ઞા કરી, અરે આ બધી ગાયો લઈ જાઓ આપણે ત્યાં. એટલે બીજા બધા વિદ્વાનો ધુઆપુઆ થઈ ગયા, અરે હજુ જ્ઞાન ચર્ચા નથી થઈ, હજુ શરૂઆત નથી થઈ, અને તમે ગાયો કે આ ઇનામ તમે કેવી રીતે લઈ જઈ શકો કે છે. જનક મહારાજ પણ આવ્યા, રાજા જનક, અને અષ્ટાવક્ર પણ ત્યાં આગળ હાજર હતા. તો યાજ્ઞવલ્કે એમ કહ્યું કે જેને બ્રહ્મ ચર્ચા કરવી હોય તે આવીને મારી આગળ સામે ઉભો થઈ જાય. બ્રહ્મને જ્યાં અદ્વૈત છે, અન્ય કઈ છે જ નહીં, એ બ્રહ્મ એ અદ્વૈત એ ચર્ચાનો વિષય જ નથી. અને જો ચર્ચાનો વિષય કરવા જાય તો બીજો થઈ જાય, દ્વૈત થઈ જાય છે. હવે જેને ચર્ચા કરી હોય તે આવો. બસ આમ કહીને જે લાખો ગાયોનું ઇનામ હતું એ યાજ્ઞવલ્કે આંકીને લઈ ગયા. હું બ્રહ્મથી જુદો છું જ નહીં, તત્ત્વમસી. એ જ્ઞાન જે મહારાજે આપણને સૌને આપ્યું, જે યાજ્ઞવલ્ક પાસે હતું, અને યાજ્ઞવલ્કને કોઈ રોકી શક્યું નહીં. હા, કોઈ પ્રશ્ન થયો નથી, કોઈ ચર્ચા થઈ નથી, છતાં યાજ્ઞવલ્ક બધી ગાયો લઈ ગયા. અને પેલા આવેલા જે ઇનામની લોભથી જે આવેલા હતા વિદ્વાનો, પંડિતો જેને કહેવાય, એ પાછા જતા રહ્યા ખાલી હાથે. તો યોગીન્દ્ર ઈ ચાભિવંદ્યમ. ઈ યોગીન્દ્રો જય મહારાજ, એમ એ વંદનીય છે, અને વંદનીય એમને વંદન કર્યા પછી એમણે આપ્યું શું? શિષ્યોને આપ્યું તત્ત્વમસ્ય આદિ વાક્ય સંબોધયંતમ. બધાને સંબોધન કર્યું, તત્ત્વમ અસી ભોતાત હેતાત. હે શિષ્યો, ત્વમ તત્ત્વમસી, તમે બધા તત્વ છો. શિષ્યાન સંબોધયંતમ. અને એટલા બધા યોગીઓ બનાવ્યા એમના સાનિધ્યમાં, એટલા માટે જ એમને યોગીન્દ્રમ તરીકે સંબોધન કર્યું છે. અને યોગીન્દ્રમ સંબોધન કર્યું છે, પોતે સ્વયં યોગી છે જ, યોગીઓના ઇન્દ્ર છે, રાજાના પણ રાજા. અને એમણે બોધ આપ્યો, બધાને તત્વ બનાવ્યું, તત્વનું દર્શન કરાવ્યું, બ્રહ્મ દર્શન કરાવ્યું. અને એટલા માટે એ સર્વયોગીના યોગીન્દ્ર છે. આવા સદભાવ સાથે જય મહારાજે બોધ આપ્યો, એનું રટણ કરવા માટે કહ્યું કૃણંતમ. સતત એનું ચિંતન કરતા રહો, મનન કરતા રહો. શાનું? તત્વમસ્યા, તત્વમસી. હે ઉદાલક, તું તત્વમસી છું. એવા ભાવથી એને ઓળખાવ્યો. માણસ પોતે જાણતો નથી કે હું તત્વ છું કે કેમ. વિષ્ણુદાસ મહારાજે બહુ સરસ ગાયું, તત્વનું ટોળું તુજને નડે, તું તો તત્વાતીત. તત્વમ અસી કહી દીધું, તું તો તત્વાતીત. સ્વસ્વરૂપ ગયો વિસરી, સિંહ અજાની પ્રીત. ચટકો દઈ ચેતન કરે, જોતે અણસાર શાનમાં સમજાય. તો હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછાય. પૂરણ પદ કયું? તો કે આત્માનું પદ, આત્માની અવસ્થા, એ જ પૂર્ણ પદ છે. જેમ રાષ્ટ્રપતિનું પદ એટલે આ દેશમાં પૂર્ણ પદ કહેવાય, એમ અહીંયા આગળ આત્માનું પદ એ સર્વોપરી પદ છે, એને જ પૂર્ણ પદ કહ્યું. પણ તત્વનું ટોળું, આ પાંચ 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 તત્વો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ નડી રહ્યા છે અને તું એનાથી પર છું, અને જે આત્મ તત્વ છે એ તું પોતે છું. આ સમજાવવા માટે પણ માણસ પોતાનું સ્વસ્વરૂપ ભૂલી ગયો કે હું આત્મા છું કે શરીર છું. ઘેટાના ટોળામાં ફરતો સિંહ ભૂલી ગયો કે હું સિંહ છું. નાના બધાની માફક હું તો ઘેટું જ છું. એની વચ્ચે જ ફરવા માંડે, એ પ્રમાણે જ ખાય પીએ રે. પણ એક સિંહ કોઈ ત્રાડ પાડી કે જો તું મારા જેવો છું. પોતાની જાતને ભૂલી ગયેલો, ચટકો દઈ અણસારની અંદર એને કહી દીધું, તું આ ઘેટાનું, તું ઘેટાનું સ્વરૂપ નથી, તું તો સિંહ છું. એમ તું શરીર નથી, આત્મા છું. એમ એક અણસારની અંદર એક ચટકો ભરીને એને જાગૃત કરી દીધો. અને એ આત્મપદ સદગુરુની કૃપા વગર સમજાતું નથી. જય મહારાજ.